અનુપમની હે અમૃતધારા. તારીખ 21 માર્ચ 2018ના રોજ ઉપાસનાધામ વેમાર ખાતે યોજિત વચનામૃત પારાયણમાં સદગુરુ સંત પરમપૂજ્ય અશ્વિનદાદાએ વહાવેલ આશીર્વાદની પારાવાણી ગઢડા મધ્ય પ્રકરણ 21મું વચનામૃત મુદ્દાનું, તેમાં સમજાવેલા મર્મ અને તે દ્વારા લાક્ષણિક શૈલીમાં કરેલ ભક્તિ માર્ગની અદ્ભુત વાતો આ વિભાગમાં સમાવી છે.
તો અહીંયા મુદ્દાની જે વાત કરી છે તે જેવું પરોક્ષ ભગવાન અને પરોક્ષ સંતનું મહાત્મ્ય છે તેવું જ પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતનું મહાત્મ્ય જોડાયા સંત હોય તો બતાડે છે. પણ પ્રત્યક્ષમાં વાંધો શું આવે છે? ઘણા બધા કારણો છે. એક તો પોતાનું છે, બહુ નિકટ છે અને બહુ સમયથી સામીપ્ય છે, એટલે એમાં મનુષ્ય ભાવ આવે છે, એમાં દોષ ત્રુટીઓ અને ખામીઓ દેખાય છે, જે થઈ ગયા અને જે જતા રહ્યા. મરણનો મલાજો સાચવવાનો આપણા સંસારમાં એક મર્યાદા છે, અને એ મર્યાદા શું છે કે જે માણસ મરી ગયો ને ભગવાનના ધામમાં ગયો, મરી ગયો, દેવલોક પામ્યો, દેવ થઈ ગયા એમ આપણે કહીએ છીએ, પાછા થયા એવા શબ્દો વપરાય છે, જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ગયા, પાછા થયા, એની કોઈ નિંદા કરતું નથી. એક આચાર સંહિતા છે, જે માણસ હવે હયાત નથી, આપણી વચ્ચે નથી, એની કોઈ દિવસ નિંદા નહીં કરવી. એનામાં જે શુભ હતું, જે સદગુણ હતો, એની સાથે આપણો જે સારો પ્રસંગ હતો, સારી વાત હતી, એટલી જ યાદ રાખવાની. કારણ કે હવે શરીરમાં છે નહીં અને તમારે વેર વારવું હોય તોય હવે કોની જોડે વારશો? એ મૂળ મુદ્દો જ રહ્યો નથી, એ માણસ જ રહ્યો નથી, પછી એની બુરાઈ કર્યાનો અર્થ શું છે? એટલે આપણા સમાજનો, સંસારનો, વ્યવહારનો રિવાજ છે કે જે દેવ થઈ ગયો છે, જે આપણી વચ્ચે રહ્યો નથી, એની આપણે ભૂંડાશ કરતા નથી, એની નિંદા કરતા નથી. તો હવે શું કરવું? તો કે જે આપણી ભેગો રહ્યો છે એની વાતો કરો. એટલે આપણે નિંદા, ખટપટ, અભાવ ને અવગુણમાં આપણને મજા આવે છે, કારણ કે માથે જડ્યા છે અને રોટ ટીચાય છે. ને શું કરીએ, શું કરીએ હવે? ના છૂટકે અને ભગવાનને અહીંયા આવીને પ્રાર્થના કરીએ કે આ જન્મે મળ્યા ને ભગવાન, જતા જતા સાંભળતા જજો, આવતે જન્મે ના મળે ત્યાં સુધીનું આપણને થઈ જાય છે. અભાવો એટલો આવી જાય છે કે આવતે જન્મે ના મળે. એ કેમ? પ્રગટ છે અને પ્રત્યક્ષ છે, એટલે પચાવવો બહુ અઘરો છે. પચાવવો બહુ અઘરો છે, પ્રત્યક્ષ છે એને પચાવવો બહુ અઘરો છે, જીરવવો બહુ અઘરો છે, જાળવવો બહુ અઘરો છે. અને નિજ અને નિકટનો મેં ગઈકાલે વાત કરી એમ, મનુષ્ય શરીરમાં છે, આપણા જેવા છે, આપણા ખભે હાથ મૂકીને વાત કરે છે, આપણા સુખ દુઃખમાં ભાગ લે છે, એટલે આપણે માની લીધું કે એમને પણ આપણી માફક જ સંસારમાં આટલો બધો રસ છે. એ આપણને સંસારથી ઉપર ઉઠાડવા માટે આપણા સંસારમાં રસ લે છે. આપણે એવું સમજી લીધું એટલે આપણે એમની આગળ આવીને આપણી જ સંસારની બધી વાતો કરીએ, તનની કરીએ, મનની કરીએ, ધનની કરીએ. અને દાદુ કાકાને ફરીથી યાદ કરું તો એમના શબ્દોમાં, આપણા સંતાને બગાડેલા બળોતિયા આપણે એમની પાસે દોવડાવીએ છીએ. બહુ હલકો શબ્દ વાપર્યો છે પણ મેં સાંભળેલો છે. અને તોય એ હોંશે હોંશે ધુવે છે એમ. તમારા દીકરાએ દિવસમાં 3 વખત કરે એમ, લાવો લાવો ધોઈ દઉં, લાવો લાવો ધોઈ દઉં. આટલા પ્રેમથી એ આપણી સાથે રસબસ થાય છે. કેમ રસબસ થાય છે? આપણે જ્યાં છીએ ત્યાંથી બહાર કાઢવા માટે, ઉપર ઉઠાડવા માટે, ઉર્ધ્વ ગતિ કરવા માટે, પોતે જે સુખ લઈ રહ્યા છે તે સુખના ભોગતા બનાવવા માટે આપણી ભૂમિકાએ આવીને આપણા જેવા થઈ જાય છે. એટલે આપણે ભ્રમણામાં પડી જઈએ છીએ કે એ પણ એવા છે. અને પાછું શરીરથી પણ એવું બતાડે, એમને પણ થાક લાગે, એમને પણ ભૂખ લાગે, એમને પણ ઊંઘ આવે, એમને પણ કશું ભાવતું હોય એવું એ બતાડે, અને કશું જોઈતું હોય તે હક કરીને માગે. એટલે આપણે પણ માની લીધું. અને એટલે આ પ્રત્યક્ષની વાત છે ને એ ઝટ પચ પડે એવી નથી. અરે કંઈ હોતું હશે, કંઈ માણસને ઓછું કંઈ ભગવાન કહેવાય? માણસને ભગવાન કહેવું બહુ અઘરું છે, પણ આપણે એમને ભગવાન કહેતા નથી. ભગવાનના છે એ, ભગવાનના છે, આપણે માયાના છીએ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી, આપણે તો ભગવાનના છીએ પણ માયાના નથી, એ વાત નાનપણથી પાકી કરો. એ ભગવાનના છે, એ ભગવાન નથી. અને આપણે એવું કહીને આપણે એમને દોષમાં પાડવા નથી. આપણે તો દોષમાં પડીએ જ છીએ એમને ભગવાન કહીને, પણ એ ભગવાન ના છે તો એની સામે એ માયાના નથી એવું સમજાય છે. એ માયાના નથી, હું માયાનો છું, હું માયિક છું, એ માયાના નથી, એ ભગવાનના છે. અને એટલે દિવ્ય છે, અને એટલે એનું જન્મ અને કર્મ બધું દિવ્ય છે. અને એટલે વૈષ્ણવી પરંપરામાં મધુરાષ્ટકમ એ નામનું એક બહુ સુંદર પદ રચેલું છે. એ મૂર્તિનું વર્ણન અને બધું મધુર છે. મધુર એટલે મધ જેવું, ગળ્યું ચટ, ખાવું ભાવે, દર્શન કરવું ભાવે. અને પછી તારી વાણી મધુર છે, તારું હાસ્ય મધુર છે. સાહેબ દાદાની મૂર્તિ પર આ બધા શબ્દો લગાડો, તારું હાસ્ય મધુર છે, તારું મુખ મધુર છે, તારી વાણી મધુર છે, બધું જ મધુર છે. મધુરાકષ્ટમ બહુ સુંદર પદ છે. ભગવાનની મૂર્તિ જેને જોઈને બસ એમાં કંઈ, તો સ્વામિનારાયણ સંપ્રદાયની ભાષામાં કહીએ તો એ સાકરનું નારિયેળ છે. કેવું? સાકરનું નારિયેળ છે. આપણે પેલું શ્રીફળ લઈ આવીએ ભગવાનને ધરાવવા માટે, તો એમાં ઉપર છિલકા હોય, પછી અંદર કાચલી હોય, પછી અંદર કોપરું હોય, અને પછી એમાં મીઠું ધરાક પાણી હોય. ઈશ્વરની રચના તો જુઓ, 50 ફૂટ ઊંચો નારિયેળીનો છોડ નીચેથી પાણી ખેંચી, અને એ દડાની અંદર કેમનું પૂરાતું હશે સાલું? આપણે તો ઇન્જેક્શન મારીએ તાર મોડ પૂરાય, પણ નાળિયેળનું પાણી કેવું આમ મીઠું ધરાક, આમ પીએ તો આમ આંખના ચશ્મા ઠરી જાય. કેવી રચના ભગવાનની! પણ તોય એમાં ત્યાગ ભાગ છે. આપણે શું લઈએ છીએ? એ મધુર પાણી પીએ છીએ અને મીઠું મીઠું કોપરું ખાઈએ છીએ, કાચલી ફેંકી દઈએ છીએ, ઉપરના છિલકા ફેંકી દઈએ છીએ. ભા તો સાકરનું નાળિયેળ છે, એટલે એના છિલકા બી સાકરના, એની કાચલી બી સાકરની, અંદર કોપરું બી સાકરનું, અને અંદર પાણી બી સાકરનું. એમાં કોઈ ત્યાગ ભાગ છે જ નહીં, એને કહીએ દિવ્યતા. આવું સંપ્રદાયમાં આ મોટા પુરુષને વિશેની દિવ્યતાનો ભાવ લાવવા માટે આપણે શ્રીફળ અને એ શ્રીફળ, પણ આપણામાં છિલકા છે, કાચલા છે, અને એમનામાં બી છિલકા છે, કાચલા છે, પણ બધા સાકરના છે, અને આપણે બધા ફેંકી દેવાના છે. એ મનુષ્ય શરીર ધારણ કરીને આવે છે અને મનુષ્ય શરીરની મર્યાદામાં પાંચ ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા એ આ સૃષ્ટિમાં વિચરે છે. પણ એમના જન્મનો હેતુ અલગ છે અને જન્મીને એ જે કાર્ય કરી રહ્યા છે એનો હેતુ પણ શુદ્ધ અને પવિત્ર છે. એના સંબંધમાં જે આવ્યા એને ભગવાનની સાથે જોડવા સિવાય એમનો બીજો કોઈ ઉદ્યમ નથી. વાત કરે છે તો ભગવાનના અને સંતોના મહિમાની વાત કરે છે અને ઉદ્યમ કરે છે તો મને તમને કેમ કરીને એની જોડે જોડી દેવા, એનો જ માત્ર પુરુષાર્થ કરે છે, પ્રયત્ન કરે છે. અને સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે કે કોઈ સારા વસ્ત્ર અલંકાર લઈને આવે તો અમે પ્રેમથી ગ્રહણ કરીએ છીએ, કોઈ સારી કંઈ ખાવાની ચીજ લઈને આવે તો વખાણીને અમે કહીએ જ છીએ. પણ રખે માનતા કે અમારામાં રસાસ્વાદ છે, રખે માનતા કે અમારામાં રજોગુણ છે, આવશે એ બધી વાત આગળ બીજા વચનામૃતમાં. એમને નિષ્કામી, નિર્લોભી, નિર્માની, નિર્સ્નેહી જ્યારે આપણે માનીશું તો આપણે પણ આ પંચ દોષ રહિતના થઈને નિષ્કામ થઈ જઈશું. એકમાત્ર ભગવાન જ, ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા છે નહીં. પણ એ કેવી રીતે થાય તો ભગવાન સંબંધી જે કંઈ પણ ક્રિયાઓ હોય એની સાથે આપણે જોડાઈએ તો ધીરે 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 આપણી પણ ઇન્દ્રિયો, આપણી પાંચે ઇન્દ્રિયો ભગવાનની સાથે જોડાતી થાય. અને ભક્તિ માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે, ભગવાનની મૂર્તિ સાથે જોડાવાનો, ગુરુની સાથે જોડાવાનો. ભગવાનને માનસી પૂજા આપણા સંપ્રદાયમાં છે. ભગવાનને ઉઠાડ્યા, ભગવાનને સ્નાન કરાવ્યું, ભગવાનને વસ્ત્ર પહેરાયા, ભગવાનને ભોગ ધરાયા, કરો ને બધું. અને અષ્ટ પ્રકારની મૂર્તિમાં એક મૂર્તિ છે કલ્પનાની મૂર્તિ, જે તમે ચિત્તમાં ધારી છે કે ભગવાન પોળ્યા છે, હું એમનો જરા પગનો અંગૂઠો સહેજ ચાંપીને કહું છું કે ઉઠો ઉઠો, સોનાના નળિયા થયા, એ ભગવાન ઉઠે છે, એવી કરવામાં શું વાંધો. અને એવી માનસી પૂજામાં એક ભગત ભગવાન માટે શીરો બનાવી રહ્યા હતા અને માનસી પૂજામાં ઉત્સાહપૂર્વક થોડું ઘી વધારે પડી ગયું તો કાઢવા માંડ્યા. તો પેલો કે શું કરે છે? તો કે ઘી વધારે પડી ગયું. એટલે કે માનસીમાં પડ્યું છે, ક્યાં તે હાચે હાથ નાખી દીધું છે. આપણે ચીજ વસ્તુ વાપરવામાં આટલી બધી કરકસર કરીએ, એ તમારે જે જમાડવું હોય તે જમાડો ને, ભાવ કરવાનો છે. અને જો ભાવથી જમાડવાના હોય તો શું કરવા, લુક્કું સુક્કું પીરસીએ, હે રસબસ્તુ ભાવતા ભોજન ભગવાનને ધરાવીએ. અને એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની બીજી પ્રચલિતતા ભોજનની સમૃદ્ધિ. અરે આપણા થાળ તો તમે જુઓ, કેટલી બધી વાનગીઓ, કેટલા બધા નામ, ઘેબર ને સાટા ને જલેબી ને, ખાલી સુગંધ જ લેવાની, કેટલા બધા થાળનો. ભગવાનને ભાવથી જમાડવામાં સહેજે સહેજે ગરીબ થવાનું નહીં, હે પ્રેમથી ભગવાનને. એ આપણી મૂર્તિ છે જે ચિત્તમાં ધારી છે, માનસી પૂજામાં ધારી છે. અષ્ટ પ્રકારની પ્રતિમામાં આ પણ એક પ્રતિમા છે જે આપણા ચિત્તમાં આપણે ધારવાની છે અને માનસી પૂજા કરવાની છે. પણ હું જ્યારે શિખંડ જમું ત્યારે મને સાહેબ દાદાની સ્મૃતિ થાય છે કે સાહેબ દાદા જમો, હું નથી જમતો, તમને જમાડું છું. આવો ભાવ થવો, એ મૂર્તિ પ્રત્યક્ષ થઈ. જમાડો ને શ્રીખંડ, જમાડો સાહેબ દાદા, ભલે ને ડોક્ટરે ના પાડી, ભલે ને સેવક રોકતો, એ સાહેબ દાદા સાક્ષાત મારામાં વિરાજમાન છે સાહેબ, હે મારા. અને આવા અમે યોગીજી મહારાજને જોયા છે, કોઈ પણ વાનગી પોતે જમે તો બોલે હે મહારાજ જમો, હે શાસ્ત્રીજી મહારાજ જમો. શરીર સંબંધી ક્રિયાઓ કરે, સ્નાન કરતા કરતા પણ જોયા છે હે મહારાજ નાઓ, હે શાસ્ત્રીજી મહારાજ નાઓ, હે 500 પરમહંસો નાઓ, પાણી પોતાના શરીર પર ઢોળે છે, પણ શરીરનો ભાવ જ નથી, સ્મૃતિ છે, સતત સ્મૃતિ છે કે મારામાં રહેલા મારા સ્નાન કરી રહ્યા છે, મારામાં રહેલા મારા શાસ્ત્રીજી મહારાજ સ્નાન કરી રહ્યા છે, હું એમને સ્નાન કરાવી રહ્યો છું, હું તો છું જ નહીં. અને આ હું ટળે હરિ ઢૂંકડા, હું ટળી ગયો, હું છું જ નહીં, શાસ્ત્રીજી મહારાજ સ્નાન કરી રહ્યા છે. આ થઈ પ્રગટ અને પ્રત્યક્ષની ઉપાસના. જેવી પરોક્ષ દેવને વિશે પ્રતીતિ છે અને જેવી પરોક્ષ સંતોને વિશે પ્રતીતિ છે, માન્યા છે, પૂજ્યા છે, તેવું પ્રગટ અને પ્રત્યક્ષ ભગવાન અને ભગવાનના સંતનું મહાત્મ્ય કરવું એ મુદ્દો છે. પ્રગટની ભક્તિની વાત આ મુદ્દાના વચનામૃતમાં. અને એ મુદ્દો એવો છે કે આજે સમજો કે લાખ વર્ષ કેડે સમજો, એક વાર કહે સમજો કે લાખ વાર કહે સમજો, એટલે હું બી વારે વારે રિપીટેશન કર્યા કરું છું. તો જે ડાયા સંતો છે તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા, દાતા દેનારા, કલ્યાણના દાતા દે છે, દેનારા દાતા, દેતો દેતો ને દેતો, જોગીડો દેતો દેતો ને દેતો. દુલાકા યોગીજી મહારાજ માટે આ કાવ્ય રચે છે અને બહુ સુંદર કહે છે. શું કોઈની ભેંસ દૂધ ના દેતી હોય તો આવીને યોગીજી મહારાજ આગળ પ્રાર્થના કરે કે અમારી ભેંસ દૂધ નથી દેતી, તો યોગી બાપા દે તો કરો ધૂન અને આશીર્વાદ આપે તો ઊંચી ગયેલી દૂધ દૂધ નહીં દેતી ભેંસ દૂધ દેતી થઈ જાય. કોઈને ત્યાં સંતાનમાં દીકરો નથી તો યોગીજી મહારાજ પાસે આવીને પ્રાર્થના કરે કે સંતાનનું સુખ નથી તો દેતો દેતો ને દેતો. એટલે દુલા કાગે એમની કીર્તનની કડીમાં લખ્યું છે, દૂધ દેતો દીકરા દેતો 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 ને દેતો, બદલામાં કાંઈ ના લેતો જોગીડો દેતો દેતો ને દેતો. આ સંતનું મહાત્મા છે. એ જ યોગીજી મહારાજને આત્મસાત કરીને ગુરુહરિ સાહેબ દાદા પણ અત્યારે વર્તમાન કાળે આપણા સૌની વચ્ચે જીવી રહ્યા છે. યોગી બાપાનો આવો મહિમા હતો અને છે અને સદા રહેવાનો છે. પણ એ જ યોગી બાપાનું અત્યારે વિચરતું સ્વરૂપ મને સાહેબ દાદાના રૂપમાં મળ્યું છે અને એવું માનીને સાહેબ દાદાને સેવવા એ યોગી બાપાને સેવ્યા બરાબર છે, એ થયા પ્રભુ પ્રગટ અને પ્રત્યક્ષ છે. અને સાહેબ દાદા કદી યોગી બાપાને ગૌણ થવા દેતા નથી, કદી યોગી બાપાની મૂર્તિ ને વિશેનો જે ભાવ છે તેમાં ઓછપ આવવા દેતા નથી. એમને મન એમના ગુરુ યોગી બાપા સદા દિવ્ય સંભાળે એટલે સાક્ષાત પ્રગટ થાય છે. એ ભાવ મને થયો અને એ કરવો છે, એ મુદ્દો છે. તેવું જ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતનું મહાત્મ્ય બતાવે અને એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વ મુદ્દો હાથ આવ્યો છે. માટે પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંત તેનો પરોક્ષના જેવો જો મહાત્મ્યયુક્ત નિશ્ચય હોય તો કલ્યાણના માર્ગમાંથી પડાય નહીં. અને સર્વશાસ્ત્રનું રહસ્ય આ વાર્તા છે. સ્વામિનારાયણ ભગવાને આપણા વતીથી મહેનત કરીને સર્વશાસ્ત્રને સુરત દઈને સાંભળીને એમાંથી જે મૂળભૂત સૂત્ર હતું તે શોધી સંશોધન કરીને નવનીત સ્વરૂપે આપણને આપી છે. એવી પ્રગટની વાત સ્વામિનારાયણ ભગવાને આ મધ્યના 21ના વચનામૃતમાં મુદ્દા રૂપે કહી છે. અને આવું જે જીવી રહ્યા છે તેવા આપણા પ્રભુ, આપણા ગુરુ અને એમને સેવીને પણ, જે સંસારમાં રહીને પણ સંસારથી વિરક્ત થઈને સંસારના ભાવથી ઉપર ઉઠી ગયા છે, કેટલા બધા ગ્રહસ્થો અમે અમારા સમયમાં જોયા છે, પણ આપણા સમયમાં આપણી વચ્ચે એવા જે ભક્તો છે, એવા જે સંતો છે અને એવા જે પ્રભુ છે, એનું મહાત્મા એ આજે સમજો કે લાખ વર્ષ પછી સમજો, એક વાર કહે સમજો કે લાખ વાર કહે સમજો, એ સર્વશાસ્ત્રનું રહસ્ય છે અને મૂળ મુદ્દો છે. આખું વચનામૃત ના વંચાય તોય આટલું મુદ્દાનું વચનામૃત વાંચીએ અને પછી ભગવાન તે જ દિવસે સાંજે ફરી પાછી બીજી સભા કરે છે, પણ આપણે તો સાંજ પડી ગઈ એટલે આજની સભાની ઇતિ આ આપણી સ્વાધ્યાયની, એ પછી આપણે પૂર્ણાહુતિ ભગવાનની આરતી કરીને કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.